સતત અંતર્મુખ ઉપયોગે સ્થિતિ એ વિતરાગનો પરમ ધર્મ છે. સતત અંતર્મુખ ઉપયોગમાં જવું. અંતર્મુખ ઉપયોગ કેમ થાય? તો પોતાના પ્રશ્નો સ્વ સંબંધી, કે આ વડગણા છે મારા, આ વડગણા કેના સંબંધથી છે, આનું વળી ક્યાંથી આવી ગયું, આ હું બધાની અંદર ન્યારો એ છું તો આ વડગાળ ક્યાંથી આવી ગયો છે, હવે રાખું કે પરિહરું, એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા, સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. જ્ઞાની કહે છે કે આટલી વાત જો શાંતતાપૂર્વક વિવેકપૂર્વક વિથ પ્રેઝન્સ ઓફ માઇન્ડ એન્ડ સેન્સ ઓફ જસ્ટિસ, એ સેન્સ ઓફ પ્રપોર્શન અને વિથ પીસફુલ કામ, બી કામ, જ્યારે આપણે ભક્તિ કરવા બેસીએ, ધર્મની સાધના કરવા બેસીએ, શાંત 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 બધા જ પરમાણુઓને, બધા જ મગજના ચિત્તના બધા જ વ્યાપારને શાંત થાવ, શાંત થાવ, શાંત થાવ, પછી જ્ઞાની પુરુષના બોધને હાથમાં લેવાનો, પછી વિચારવાનો. એના વિચાર વિવેકપૂર્વક વિચાર કરવાની પદ્ધતિ બતાવે છે શ્રીમદ રાજચંદ્રજી, જે એને આત્મસિદ્ધિમાં કહ્યું છે કર વિચાર તો પામ. ત્યારે પ્રશ્ન કે આમાં શું વિચાર કરવાનો હતો? વિચાર કરવાથી મળી જતું હોય તો અમે તો વિચાર કેટલો વખત ત્યાં કરીએ છીએ અને વિચારમાંથી છૂટી શકતા નથી, વિચારના વમળમાં અમે તો સપડાઈ ગયા છે. તો કર વિચાર તો પામ, આવું સૂત્ર આપનાર, આવું યોગ મંત્ર આપનાર, આવું લબ્ધિ વાક્ય આપનાર આ પુરુષ, વિચાર કરવાની વાત તો એણે મોક્ષમાળામાં બતાવી છે. આત્મસિદ્ધિ તો એણે એ મોક્ષમાળાની અંદરનો જે યુવાન છે, ઉછરતી પેઢીનો બાળક છે, જે બાળક આ તત્વજ્ઞાન સમજ્યો છે એને આત્મસિદ્ધિમાં કહે છે કે કર વિચાર તો પામ. એટલે હવે ઓલા એ પૂછવાનું ન હોય કે સાહેબ મારે વિચાર કેવી રીતે કરવો, કેમ કે એ તો જ્યારે મોક્ષમાળા ભણ્યો ત્યારે એને સમજી લેવું જોઈએ કે વિચાર કેવી રીતે કરવો. તો વિચાર બે એની શરત છે, અને વિચારની શરત એ છે કે એક શાંત ભાવથી કરવાનો છે અને બીજો વિવેકપૂર્વક કરવાનો છે. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા, જો કર્યા છે તો સર્વ આત્મિક જ્ઞાનના, આ આત્મિક જ્ઞાન છે ને જગતમાં, ગૂઢમાં ગૂઢ, કઠિનમાં કઠિન, એ બધું જ એના સિદ્ધાંત અને તત્વો બધાય તારા માટે શું થશે? અનુભવાશે. એને જાણ્યા શબ્દ નથી કીધો. તો તું બધું જાણીશ એમ નથી કીધું. આ માર્ગ જાણવાનો નથી, પામવાનો છે. આ માર્ગ જાણવાનો નથી પણ પામવાનો છે. કેમ કે જાણીને કરવું છે શું? પામવું છે. પણ જીવની અવડચંડાઈ એવી બધી ખતરનાક છે કે એ જાણીને પામવા કરતા પમાડવામાં રસ વધારે છે એને. કોક મેળ્યું નથી કે એને ચોટી પડે બસ. ફિલોસોફી આનું આમ, તમે આ જાણો છો, આ જાણો છો, આનું આમ જાણો છો, આનું આમ થાય. પણ ભાઈ તું તું જાણતો હતો, તું પામી જાય ને પ્રભુ, તું એક પામીશ તો જગતના અનંત જીવોનું કલ્યાણ છો. પણ નળ માંબી જાય ને, શાંતિ રાખ. પમાડવાનો એટલો બધો અભરખો હોય છે. આપણી કોઈ પમાડવાની પાત્રતા નથી. ચાર શબ્દ જાણીએ એટલે શું? થોડી વાત જાણીએ, થોડાક તર્ક કરતા આવડે, થોડુંક ગમે તે પ્રકારનું લોજિક લગાવી દઈએ, સો વોટ? આપણે કોઈને પમાડી શકીએ નહીં, એવી પુણ્યાય આપણી નથી. હા, એવા ઉત્કૃષ્ટ ભાવ કરીને તું એવા ગોત્ર બાંધી શકે છે કે જેમાં સદગુરુના, મુખ્ય ઉપદેશકના એવા કર્મ બાંધા હોય તો એવું ઉપદેશક પણ જીવને પ્રાપ્ત થાય, એવું તીર્થંકર ગોત્રનું પણ નામ કર્મ બંધાય, એ બધું થાય, કર્મને આધીન થાય. પણ આપણે તો એવું કોઈ કર્મ બાંધ્યું નથી, પણ નવું ઊભું કરવું છે ઉપદેશકનું, અને ગામને પમાડવાનો ધંધો કરવો છે. હવે જે પામવાનું કામ કરે એ કંઈક પામી શકે, પણ પમાડવા નીકળો હોય એ કેદી પામે? એને પામવા માટેનો કોઈ માર્ગ નથી. બીજી આપણું અપલખણ એ છે કે આપણે પામવાની બદલે માપવા નીકળ્યા હોય. પામવું એમાં માત્ર કાનાને અહીંથી ઉપાડી અને આમ મૂકી દીધું. માપવું, અરે ભાઈ તું જગતમાં માપવા ક્યાં નીકળો? મેઝરમેન્ટ લઈને નીકળો જ છે. આમ દરજી જેમ હોય એને બોલી ટેપ અહીંયા જ માંડ્યું, મેઝર ટેપ ગળા ઉપર જ હોય, અને ઉતારો હોય ને તો ફટ લઈને એના બેક પોકેટમાંથી શું નીકળે, રેપ કરતો આમ ગાડે, કેટલા ફૂટ આમ, આ કેટલું ઊંચું, આ કેટલું થશે, બારી કેટલી આમ છે, એમ આની પાસે બધા માપદંડ છે માપવાના. કારણે શું કીધું, અરે ભાઈ તું માપવાનું બંધ કર, પેલા નક્કી રાખ કે હું પામવા બેઠો છું, ન માપવું ન પમાડવાના ભાવ કરવા, આપણે પામવા પ્રયત્ન કરવો યથાશક્તિ. આપણે જે કિનારો એનાથી ઊંચા હોય તો આપણે સારું, એમાં શું, આપણે આપણા જ્ઞાનથી આપણે ઉત્કૃષ્ટ આપણી પ્રગતિ કરવી, પણ માપવાની વાત ન કરવી. જગતના જીવને કહે છે કે એ તો કરીશ, આ વિચાર કરવાની પદ્ધતિ તો આત્મિક જ્ઞાનના બધા જ સિદ્ધાંતો અને બધું જ તત્વજ્ઞાનનો તને સાક્ષાત અનુભવ થશે. તું કદાચ શબ્દથી નહીં કહી શકે પણ અનુભવ તને થશે. તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા તો આપણે કામ તો અનુભવનું છે, અમારે તો પ્રભુ આત્માનો અનુભવ જોઈએ છે. અને અરૂપી એવો આત્મા, અરૂપી એવો આત્મા, અમૂર્ત એવો આત્મા, એને આકાર ક્યાંથી હોય? તો જીવનું લક્ષણ તો આપણે કંઈક જાણીએ છીએ કે નહીં? તો એવું જે લક્ષણ છે એને અનુભવ વિના કઈ રીતે મેળવી શકાશે અથવા પામી શકાશે? તો તર્કથી આત્મા પામી શકાય? કોઈ તર્કથી, કોઈ વાદ વિવાદથી, કોઈ યુક્તિથી આત્મા અનુભૂતિ સિવાય બીજો કોઈ માર્ગ નથી. અને અનુભૂતિમાં મદદ કરે એવું આગમ છે, સત્પુરુષના બોધ છે, પણ એ અનુભૂતિમાં જવા માટે છે. એટલે જેદી તેદી આત્માની ઓળખ થશે તો એ પ્રતીતિના સ્વરૂપમાં જ થશે, અને જ્યાં સુધી શબ્દના સ્વરૂપમાં છે ત્યાં સુધી એ ઓળખ ખોટી છે, બાહ્ય છે. આત્માની ઓળખ પ્રતીતિ થાય એ જ જૈન દર્શનમાં એને સમ્યક દર્શન કહ્યું છે. જે જ્ઞાને કરીને જાણ્યું રે તેની વર્તે છે શુદ્ધ પ્રતીત મૂળ માર્ગ સાંભળો જીનનો રે. જેમ આવી પ્રતીતિ જીવની રે જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ મૂળ માર્ગ સાંભળો જીનનો. આ પ્રતીતિનો માર્ગ છે. સદગુરુના ઉપદેશથી જે જાણ્યું કે દેહને આત્મા જુદા છે એની વર્તે છે શુદ્ધ પ્રતીત, પ્રતીતિ થવી જોઈએ. તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. આ આત્મા ઇન્દ્રિયથી પકડાયો નથી, મનથી પણ વિચારની કલ્પના જલ્પનાથી પકડાય એમ નથી. આ અમૂર્ત છે, અરૂપી છે. આ આત્માને પકડવા માટે આત્માના જ ગુણનો ઉપયોગ કરવો પડે એમ છે. શરીરનું કોઈ લક્ષણ, શરીરનો કોઈ ગુણ, પુદ્ગલ પરમાણુનો કોઈ ગુણ, કોઈ એવી પર્યાય નથી કે જે આત્માને પકડાવી શકે. એટલે કૃપાળુદેવે કીધું, બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત, સેવે સદગુરુ કે ચરણ સો પાવે સાક્ષાત. ભાઈ આ કઈ આંખનો વિષય છે કે આંખથી મેળવી શકાશે? બિના નયન કા વિષય, તો બિના નયન હો જા. અંતર ચક્ષુ જબ તક ખુલતા નહીં, અજ્ઞાન તિમિર આંધાનં જ્ઞાનાંજન સલાહ કયા, નેત્રોને મેલી તમે તસ્મય શ્રી ગુરુવે નમઃ. પ્રભુ અમારા અજ્ઞાનના પડળ હટાવી અને તમે અંતર ચક્ષુ ખોલી દીધા. આ અંજન સલાકાથી બહારનું દેખાય છે એમને, જેમ મોતિયો આવે અને ડૉક્ટર પાસે જઈએ કેટેરેક્ટની અંદર, તો આંખનો સર્જન એ બહારનો એનો કાપ મૂકી અને જે નહોતું દેખાતું એ દેખાવા માંડે. સદગુરુ પાસે જઈને કહીએ અમને પડળ આવ્યા છે, મોતિયો છે, અનાદિકાળનો છે, આંખ છે છતાં દેખાતું નથી, અમે અંતર દેખી શકતા નથી. સદગુરુ એ અંજન સલાકા કરે છે. પ્રવચન અંજન જો સદગુરુ કરે, દેખે પરમ નિધાન જિનેશ્વર. અરે પરમ નિધાન એવો પોતાનો આત્મા, પરમ નિધાન કુબેરના ભંડારો જેવો, આવો નવ નિધિ અને અષ્ટ સિદ્ધિ એવો આત્મા જેની તાકાત સામર્થ્ય છે એવો પોતાની આંખ આગળ દેખાય. કારણ કે સદગુરુ એ પડળને અંતરપડળને અહીંયા ઓપરેશન કરીને એનું આપણને સલાહકા કરે છે. જ્ઞાનાંજન આપણી અંતર આંખો ઉઘાડી દે છે. સદગુરુ અંતરની આંખો ઉઘાડનારું તત્વ છે. તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું નિર્દોષ નરનું કથન માનો તે હજેણે અનુભવ્યું. સાહેબ તમે આ ચાર પ્રશ્નના ચાર જવાબનું કહો છો અને કહો છો કે આ જો જવાબ મળે તો આ આત્મિક જ્ઞાનના સિદ્ધાંતના બધા જ તત્વ અનુભવાઈ જાય. આવું અનુભવ તો અમારે કરવો છે પ્રભુ, અમારે આત્મા પ્રાપ્ત કરવો છે. હવે તમે અમને કહો કે અમારે કોનું માનવું, અમારે આત્મા મેળવવો છે. આ તમે કીધું ને હું કોણ છું, ક્યાંથી થયો, સ્વરૂપ ખરું મારું કયું છે, આ વળગણા કોના સંબંધથી છે, એ રાખવા કે છોડી દેવા, આ બધા પ્રશ્નોની અંદર હવે મારે શાંતતાપૂર્વક વિવેકપૂર્વક વિચારણા કરવી છે અને આ જે આત્મિક સિદ્ધાંત છે એ બધા તત્વોનો અનુભવ કરવો છે. મારે કોનું માનવું, કોણ માર્ગ બતાવે મને, તો અહીંયા જવાબ આપે છે. તે પ્રાપ્ત કરવા, આવી અનુભૂતિ પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું, કોનું વચન કેવળ સત્ય માનવું, કે આની વાત કેવળ સત્ય છે. નિર્દોષ નરનું કથન માનો તેહ જેણે અનુભવ્યું. તે શબ્દ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમાસમાં કૃપાળુ દેવે મૂક્યો છે. તે એટલે આગળની ગાથામાં જે સ્વરૂપની વાત મૂકી છે તે, કે આવું ચારેય શબ્દની અનુભૂતિ જેને થઈ છે અને આવું સર્વ આત્મિક સિદ્ધાંતના જ્ઞાન જેને અનુભવ્યા છે, આવું જેને અનુભવ્યું છે એને પૂછ. વ્યવહારની અંદર પણ આપણે પેલી જૂની નાટક મંડળી હતી ને એની અંદર આવા આવા ગીતો મૂકતા, ધન્યવાન જીવન માણે છે નિર્ધન એ બોજો તાણે છે, બેહાલ ગરીબના બાલુણા પૈસે બે પૈસે ટણવડતા ખાવાનું તો ત્યાં નામ નહીં, તો કોણ એ બોજો તાણે છે, કોઈ અનુભવીને પૂછીજો કે કોણ એ બોજો તાણે છે, ધનવાન જીવન માણે છે. રંગભૂમિની અંદર આવા આવા પદો કાવ્યોથી કે ધનવાન જીવન માણે, પણ કોકને પૂછતો ખરો કે એનો બોજો કોણ તાણે છે, આ મહાલયમાં બેઠો બેઠો માણે છે, સ્વર્ગના સુખ માણે છે, પણ આનો બોજો કોણ તાણે છે. અનુભવીને પૂછ કે આ તારા સુખની પાછળ, તારી સમૃદ્ધિની પાછળ પાયામાં કોણ છે, એ બેહાલ છે, એની પાસે કશું જ નથી. એવી રીતે અનુભવીને પૂછવાની વાત અહીંયા જ્ઞાની પુરુષ કહે છે. કોનું વચન માનવું, કે તે જેણે અનુભવ્યું એને જ પૂછ, બીજાની પાસે પૂછીશ તો જવાબ સાચો મળશે નહીં. માની કોઈ વ્યવહારમાં સમસ્યા, મારી કોઈ મુશ્કેલી ઊભી થઈ હોય તો મારે કોકને માર્ગદર્શન લેવું હોય તો કેને પૂછવા જવું, અનુભવીને પૂછવા જવાય જેનો એ વિષય હોય અથવા એ પરિસ્થિતિમાંથી જે પસાર થયો હોય, જેણે એ કંઈ જાણતો જ નથી એને શું પૂછવા જવાય. ઓલાએ પૂછ્યું કે પબ્લિક કેમ બૂમ પાડે છે, તો પબ્લિક કહે છે કે બ્રેડ નથી, તો કે એને કયો કેક ખાય, કારણ કે ભૂખના દુઃખનું જેને ભાન નથી, ભૂખના દુઃખનું ભાન નથી એને, જિંદગીમાં ખબર નથી કે બ્રેડના હા હા હોય કેક ક્યાં ખાવા જવાનો હતો. આ તો મારે તો કંઈક રોટલો મગવા આવ્યો છે, કહી દો જલેબી ખા, પણ કાકા જલેબી ક્યાં લેવા જવી, બાજરાનો રોટલો એક પાણી નાખીને કરવાની કંઈ શક્તિ નથી, ગુંજાઈશ નથી, અને તું મીઠાઈ ખા, કારણ કે આને ભૂખનો અનુભવ નથી, આને ભૂખનો અનુભવ નથી. કોને પૂછવા જવું, મારું ગણિત નબળું હોય તો હું ઇતિહાસનો માસ્તર રાખું મારા છોકરા માટે, અરે ભાઈ આને ગણિત નથી આવડતું, ના ઇતિહાસનો ક્યાં રાખ્યો? એ તેમ કહે છે બાબર કઈ સાલમાં આવ્યો ને હુમાયુ ક્યારે ગયો? અરે ભાઈ હુમાયુ ને બાબર નું કામ નથી, આ દાખલો નથી આવડતો. જેનો જે વિષય એવું એને પૂછવું, જેવો જેનો અધિકાર એની પાસેથી એનું માર્ગદર્શન લેવું, સંસારના કોયડા એની પાસેથી ઉકેલાય કે જે એ કોયડામાંથી પસાર થયા છે. અહીંયા કે છે એવા જ્ઞાનીને પૂછ કે જેણે અનુભવ્યું છે, આત્મા જેને જાણ્યો છે. આત્મા ન જાણ્યો હોય એનું આ કામ નથી. કૃપાળુદેવ કહે છે, સરસ વાત મૂકે છે, ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી. એવી નિશ્ચળ શ્રદ્ધા ઉત્પન્ન થઈ તે તીર્થંકરના માર્ગ બોધને અમે નમસ્કાર કરીએ છીએ. વાત બહુ સ્પષ્ટ મૂકે છે કૃપાળુદેવ. એક એક વાતની અંદર આપણને તો કહે છે કે ભાઈ આ આત્મા જેને જાણ્યો નથી એના વિના આપણે કાંઈ મેળવી શકીએ એમ નથી. 449માં પત્રમાં પણ કૃપાળુદેવે આનો સંકેત આપ્યો છે બહુ સરસ રીતે, સ્પષ્ટ રીતે. હવે એવો નિશ્ચય કરવો ઘટે છે કે જેને આત્મ સ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે, તે પુરુષ વિના બીજો કોઈ તે આત્મ સ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય નથી, અને તે પુરુષથી આત્મા જાણ્યા વિના બીજો કોઈ કલ્યાણનો ઉપાય નથી. તે પુરુષથી આત્મા જાણ્યા વિના આત્મા જાણ્યો છે એવી કલ્પના મુમુક્ષુ જીવે સર્વથા ત્યાગ કરવી ઘટે. તે પ્રાપ્ત કરવા વચન કોનું, સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો તેહ જેણે અનુભવ્યું. નિર્દોષ નરને ગોતી લે જેણે આનો અનુભવ કર્યો છે આત્માનો, આત્મા જેણે અનુભવ્યો છે, આત્મા જેને પ્રગટ છે, જે સ્વયં આત્મા રૂપ છે એનું માન તો કંઈક તું સત્યની નજીક પહોંચીશ. નિર્દોષ રાગ દ્વેષ અને અજ્ઞાનની નિવૃત્તિ જેની થઈ છે આવો પુરુષ નિર્દોષ પુરુષ છે. 398માં પત્રમાં કૃપાળુદેવે લખ્યું છે કે અમે જે આ વચનો લખ્યા છે તે આગમ છે. પછી લખ્યું ફૂલ સ્ટોપ કર્યો, કંઈક ફૂલ સ્ટોપ ન મૂક્યો, કોમા મૂક્યું, જીનાગમ જ છે. કારણ રાગ દ્વેષ ને અજ્ઞાન રહિતપણે એ શબ્દો લેખબદ્ધ થયા છે. આ વાણી સહજ વાણી છે, આ વિતરાગની વાણી છે, આ આત્માથી લૂંછાઈને આવતી વાણી છે, આત્માના પ્રદેશોને સ્પર્શીને આવતી વાણી છે. આ પરમ કૃપાળુ દેવની વાણીને, આ સહજ વાણીને, આ વિતરાગ વાણીને એવી લાઇટલી ન લેવાય. એટલે એણે કહ્યું છે કે નિર્દોષ નરનું કથન માનો, કારણ કે માનવું છે કેવળ સત્ય માનવું છે, સત્ય સિવાય બીજું કંઈ નહીં. તો જેને કેવળ સત્ય લાધ્યું છે, કેવળ સત્ય જેને ઉપલબ્ધ થયું છે એને પૂછવા દેવાય. જે સત્યમાં હજી ફાંફા મારે છે, પોતે જ શંકામાં જે ગોથા ખાય છે એને પૂછવાથી એ આપણને માર્ગ શું બતાવશે? એ તો કદાચ એમ કહે કે આમ તમે જશો પણ કદાચ આમ હોય ને કદાચ ન હોય. આની વાત બધી ગોળ ગોળ હોય, સંસારીઓની બધી વાત ગોળ ગોળ હોય. એ જો અને તો, ઇફ અને બટ્સ એમ કીધા કરે. આમ તો લગભગ તો મને યાદ જ છે, પણ છતાંય કંઈક આવું તો બીજાને પૂછી જોજો. પણ કાકા તો તને શું પૂછવું, મારે તો પહેલેથી કહે ને કે ભાઈ મારું કામ નહીં આની અંદર. પણ અહમ આડું આવે, અહમ એટલું બધું જાગતું હોય કે મને પૂછ્યું ને હું જવાબ ન દઈ શકું, દેવો જ છે મારે. અને જવાબ લાંબો લાંબો જવાબ દીધા પછી શું કહે કે પ્લીઝ રીકન્ફર્મ ઇટ, લે ભારે કરી દે. આ તે અડધો કલાક અમારું માથું ખાધું અને પછી તે છેલ્લે એક વાક્ય મૂકી દીધું, પ્લીઝ રીકન્ફર્મ ઇટ. અમારે તારું શું કામ હતું? અમારે હવે અધ્યાત્મમાં રીકન્ફર્મ કરવા ક્યાંય જવું, કેવળ સત્ય માનવું, સત્ય કેવળ માનવું. અમારે તો એવો ગોતવો છે હવે કે અમારે પાછું બીજાને પૂછવા જેવું કે શ્રીમદ રાજચંદ્ર કહેતા સાચું છે એમ. ગજબ છે. પણ જેવી વ્યવહારની અંદર આપણું આ અપલખણ છે ને એ બધે લાગુ પડી જાય છે, પછી આપણને યાદ નથી આવતું કે આપણે તો આ માર્ગના મુમુક્ષુ છીએ, આપણને ન શોભે આપણે ન કરાય. પણ ડાયો છે ચારે બાજુ જાય છે, કારણ કે અપલખણ જાય ને. સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો, તેહ જેણે અનુભવ્યો, આ તો અનુભવીઓનો માર્ગ છે, અનુભવનો માર્ગ છે. અને જેણે અનુભવ્યું છે એને પૂછી જુઓ, એને પૂછી જુઓ, કેમ કે આ વાત અનુભવની છે. આવા પુરુષના બોધથી, આવા પુરુષના વચનથી, આવી વિતરાગની વાણીથી, આવી દેશનાથી જીવને બોધ મળે છે. જ્યારે જીવને સમ્યક દર્શન થાય ને, ત્યારે અનેક પ્રકારની લબ્ધિમાં એક દેશના લબ્ધિ કીધી છે. દેશના લબ્ધિ એટલે પ્રાપ્ત પુરુષની અનુભવીની વાણી, એનો બોધ, સત્પુરુષનો બોધ, નિર્દોષ પુરુષનો બોધ, એને દેશના લબ્ધિ કહેવાય. આ બોધથી કલ્યાણ થાય જીવનું. આ ચારેય પ્રશ્નોનો જવાબ અને આ આ કેવી રીતે વિચાર કરવો અને એમાંથી જે નિષ્પન્ન થવાનું છે કે આત્મિક સિદ્ધાંત, એ જે સિદ્ધાંત ને તત્વ એનો અનુભવ કરવો હોય તો આવા કોઈ નિર્દોષ પુરુષને શોધી લે. એટલે પરમ કૃપાળુ દેવ કહે કે બીજું કંઈ શોધમાં, એકમાત્ર સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દે, વર્ત્યો જા, પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. આ મોક્ષનો દાતા તો બેઠો જ છે, આ કઈ ઇલેક્શનનો મેનિફેસ્ટો નથી, આ કઈ ચૂંટણીનું પ્રોમિસ નથી કે મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. અરે જ્યારે કોઈ કહે કે જા તું આ કામ કર અને એની અંદર કદાચ $2,000-5,000 ખૂટશે તો હેલો આવજે મારી પાસે, એ કેનારો હોય, ખબર હોય કે આ તો અઢળક સંપત્તિનો સ્વામી છે અને આની પાસે જશું ત્યારે પાછા આવવાનું થશે નહીં, એના વચન ઉપર વિશ્વાસ રાખીને બીજું જાય. આ પોતે $5,000-5,000 ઉઘરાણી કરતો હોય અને પછી એમ કે તારે ખૂટે ત્યારે હેલો આવજે ને, એના ભરોસે કોઈ કામ ન કર્યો, એના ભરોસે કોઈ જિંદગીનો પુરુષાર્થ થાય નહીં કે આનું શું ઠેકાણું, આ તો મારો દીકરો કાલ આપણી પાસે માગે પાછો કે લાવ તારી પાસે, એમ તું તે તો ઉધાર જ કરી, થોડા વધારે કરજે, આમ તો માગવા નીકળો છે, મારા હારું માગી આવજો $100. આમાંનો ભરોસો ન થાય ભાઈ. જે આવી પ્રકારનું આશ્વાસન આપી શકે ત્યારે એ જીવને એની અંદર આશ્વાસન મળે કે હવે વાંધો નહીં, કામ કરો, તમે કામ કરો, હું બેઠો છું, ડોન્ટ વરી, ખૂટે તો લઈ જાજો. એમ કેનાર જે જીવ હોય એને કેવો અધ્યક્ષ અધ્યારો મળે. એમ આ જ્ઞાની પુરુષ કહે છે કે જા, મોક્ષ ન મળે તો લઈ જાજે મારી પાસેથી. મોક્ષ આપી શકે એવી એની સમર્થતા છે. એટલે ખંભાતના મુમુક્ષુને લખે છે કે જો યોગ્યતા હશે તો આપવાની સમર્થતા વાળો બીજો પુરુષ તમારે શોધવો નહીં પડે. એટલે સૌભાગભાઈ લખે કે આપની સમર્થાઈનો કોઈ પાર નથી. પ્રભુ આપની સમર્થાઈનો કોઈ પાર નથી અને અમારી પામરતાનો કોઈ પાર નથી. અમે આપની સમર્થાઈને ઓળખી શકતા નથી એવા પામર છે. પુરુષાર્થમાં તો પામર છીએ જ, પણ મતાર્થમાં પણ એવા આંધળા, દિનહીન અને કંગાલ બની ગયા છે કે પ્રભુ અમે આપની સમર્થાઈને ઓળખી શકતા નથી. કે કેવો સમર્થ પુરુષ આ કાળની અંદર મળ્યો છે એનો યોગ થયો. નિર્દોષ નરનું કથન માનો, તેહ જેણે અનુભવ્યું, ભાઈ આ જ કરવાનું છે. તું જલ્દીમાં જલ્દી એવા કોઈ પુરુષની શોધ કર કે જેણે આત્માને અનુભવ્યો છે અને એનું કેવું માન. કારણ, સમય ઓછો છે, કામ કરવાનું છે, શું કરવાનું છે એના સાર રૂપે કહે છે. રે આત્મતારો, આત્મતારો, શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. ભાઈ, જે પ્રશ્ન પૂછ્યો છે કૃપાળુ દેવે આ છેલ્લા ચરણમાં એનો જવાબ આપ્યો છે કે રે આત્મતારો, આત્મતારો. હવે પૂછ્યું તો હું કોણ છું, એ ઓલો તો હજી વિચાર કરે છે, ત્યાં કહે છે કે તું આત્મા છો, જલ્દીમાં જલ્દી ઓળખ, ડાયો થામાં, બાકીના બધા સ્વરૂપની વાત છોડી દે. જવાબ દે છે, કોઈ એવો પત્ર નહીં, કોઈ એવું પદ નહીં, કૃપાળુ દેવ ઉત્તર નો આપે, ઉકેલ નો આપે. અગમ અગોચર નિર્વાણ માર્ગને સુગમ સુગોચર કરી દીધો છે પ્રભુએ, સત્યની પ્રાપ્તિને સરળ બનાવી દીધી છે. પણ જો સતના ચરણ સેવીએ તો એની શરત મૂકી છે કે અસતમાં સત હોતું નથી. માટે સત પ્રાપ્ત કરવાની જેની પરમ જિજ્ઞાસા છે એણે પ્રથમ હું કાંઈ જાણતો નથી એવો દ્રઢ નિશ્ચય કરીને સર્વપ્રથમ જ્ઞાનીના શરણે જવું. તો સતનું શરણ તો લે રે. આત્મતારો આત્મતારો કેવી વાત મૂકે છે, કેટલી કરુણાથી આ પોકાર હશે. રે આત્મતારો આત્મતારો શીઘ્ર એને ઓળખો. કોઈ આપણને કે હે તું તને ઓળખ, હે ભાઈ તું તને ઓળખ, તું કોણ છું, તારી જાત કઈ, તારું સ્વરૂપ કયું, તારો દેશ કયો, ઓળખ. રે આત્મતારો આત્મતારો શીઘ્ર એને ઓળખો, કારણ કે તું મનુષ્ય દેહમાં છો. જો આ તકને ચૂકી જઈશ, જો અવસરને છૂટી જઈશ, અવસરથી ફરી કામ નહીં આવે. હવે તાર માનવીનો ફરીને નહીં મળે અવસર તરી જવાનો ફરીને નહીં મળે. લઈ જાય પ્રેમથી તને કલ્યાણના માર્ગે, લઈ જાય પ્રેમથી તને કલ્યાણના માર્ગે. સંગાથ આ ગુરુનો ફરીને નહીં મળે, સંગાથ આ ગુરુનો ફરીને નહીં મળે. અવતાર માનવીનો ફરીને નહીં મળે, અવસર તરી જવાનો ફરીને નહીં મળે. જે ધર્મ આચરીને કરોડો તરી ગયા, જે ધર્મ આચરીને કરોડો તરી ગયા, આવો અમૂલો ધર્મ ફરીને નહીં મળે, આવો અમૂલો ધર્મ ફરીને નહીં મળે. અવતાર માનવીનો ફરીને નહીં મળે, કરશું ધર્મ નિરાતે કહે છે તું ગુમાનમાં, કરશું ધર્મ નિરાતે કહે તું ગુમાનમાં, જે જાય છે તે ઘડી ફરીને નહીં મળે, જે જાય છે તે ઘડી ફરીને નહીં મળે, અવસર તરી જવાનો ફરીને નહીં મળે. રે આત્મતારો આત્મતારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો આ વચનને હૃદયે લખો. તારો આત્મા, જ્ઞાની કહે છે તું આત્મ સ્વરૂપ છો. આ બધા વિચારના અંતે પરિણામ આ જ છે, ઉકેલ આપે છે, રિઝલ્ટ ઓરિએન્ટેડ આ બધા ક્વેશ્ચન્સ આપ્યા છે. ગૂંચવા નથી આપ્યા, મૂંઝવવા નથી આપ્યા. આ ચાર પ્રશ્નો આવ્યા ત્યારે એમ થઈ ગયું કે આ જગતમાં આપણે તો મરી ગયા, આપણે તો કંઈ ખબર નથી, કંઈ આવડતું નથી. આમાં ગૂંચવાણામાં ગુરુએ નથી નાખ્યા આપણને, ગુરુ તો આમાંથી ઉઠાવે છે કે આવી ભ્રાંતિમાં તું અનાદિ કાળથી છો, નથી તારા સ્વરૂપને જાણતો, નથી ક્યાંથી ઉત્પન્ન થયો એનું ભાન નથી, તારું સાચું સ્વરૂપ છું એનું પણ ખબર નથી, અને કેના સંબંધથી વડગણાને આ તું કંધા ઉપર લઈને ચાલે છે એનું તને ભાન નથી, અને આ સંસારના અનંત પરિભ્રમણની અંદર દુઃખી દુઃખી થઈ રહ્યો છે, છૂટવાનો માર્ગ શોધવા માટે નીકળો છો અને આ ચક્કર ક્યાંય પૂરું થતું નથી, આ સંસારની કેદમાંથી તું નીકળી શકતો નથી, ભવસાગરમાં ડૂબી રહ્યો છું, તું ક્યાંય પાર પામી શકતો નથી. જ્ઞાનીઓ કહે છે તારું સ્વરૂપ તો આત્માનું છે ભાઈ, તું તારા ખોટા સ્વરૂપથી મુક્તિનો પ્રયત્ન કરસ, ક્યાંથી મળે તને? તારું સ્વરૂપ જ ખોટું છે, તારે કોની મુક્તિ કરવી છે? દેહની મુક્તિ થાય ખરી? કોની થાય? કોની મુક્તિ કરવા નીકળો છું? ઓળખતો તો નથી તારી જાત શું છે? મિસ્ટર એક્સ વાય ઝેડ ના પ્રોપર નામથી તું ફરસ, તારી મુક્તિ થાય? એની થાય કોઈ દિવસ? આ જન્મ મરણનું ચક્કર ચાલુ રહેશે. માટે પ્રભુ ઓળખાણ આપી દીધી, રે આત્મ તારો, આત્મ તારો, તું તો આત્મા સ્વરૂપ છો. એ આત્મા સ્વરૂપને ઓળખ, તો શીઘ્ર ઓળખ, વખત ગુમાવો પાલવે એમ નથી. અનંત કાળ વહી ગયો છે, હવે વખત ગુમાવો પાલવે એમ નથી, હવે એક ઘડી પણ ગુમાવવાની. આઈ કેન નોટ એફોર્ડ એ લોસ ઓફ ટાઈમ ઇવન ફોર અ મોમેન્ટ, આઈ કેન નોટ એફોર્ડ. એવી સ્થિતિની અંદર જીવ આવે, આ જિજ્ઞાસા, આ તત્પરતા, આ બુઝી ચહત જો પ્યાસ કો હાય બુઝન કી રીત, પાવે નહીં ગુરુ ગમ બિના એહી અનાદિ સ્થિત. માટે આ ગુરુ ગમથી વાતને ઓળખવાની છે. શોધી લે કોઈ ગુરુને, શોધી લે કોઈ પામેલા પ્રગટ પુરુષને, તું પ્રગટ સતને જોજે, એના સ્વરૂપને જોજે, એના સ્વરૂપને જોજે, એના સ્વરૂપનું ઓળખાણ કરજે. દેહની ઓળખાણથી તારું કાંઈ વળશે નહીં, સ્વરૂપની ઓળખાણ થવી જોઈએ. અહીંયા પરમ કૃપાળુ દેવે અને પછી કહ્યું કે આના માટેનો માર્ગ શું? સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો આ વચનને હૃદય લખો. એટલું છેલ્લું વાક્ય. આ જીવે પહેલા વહેલા તો આ જગતમાં આ જળ ચેતન મિશ્રિત ભાવો છે, સંસારીપણામાં જે આ બધા અનંતા જીવો રખડે છે, એમાં પહેલા તું એક દ્રષ્ટિ દે કે આ બધા આત્માઓ છે. માત્ર હું આત્મા છું એમ નહીં, મારો દીકરો એ પણ આત્મા છે, મારો ભાઈ એ પણ આત્મા છે, મારા સગા સંબંધી કુટુંબીજનો જેની સાથે મારું ઓળખાણ છે, સંબંધ છે, જેના પ્રતિ મારો સ્નેહ છે, પ્રીતિ છે, આ બધા જગતની અંદર આત્માઓ છે. અને મારા દુશ્મન એ પણ, તો ઠીક પાછું વળી પાછું એ તો નહીં, જગતના તમામ જીવો મારા આત્માઓ છે, અને આત્માઓ છે એ આત્માનું સ્વરૂપ શાશ્વત છે, એ એનું સાચું સ્વરૂપ છે. આ ભત્રીજો એ એનું ભ્રાંતિગત સ્વરૂપ છે, આ પુત્ર એનું ભ્રાંતિગત સ્વરૂપ છે, આ માતા પિતા એ ભ્રાંતિગત સ્વરૂપ છે, આ ભાઈબંધ દોસ્તાર આ ભ્રાંતિગત સ્વરૂપ છે, આ જગતની અંદર આ બોસ અને આ સર્વન્ટ આ ભ્રાંતિગત સ્વરૂપ છે. પેલા જગતમાં આ બધા આત્માઓ છે, પોતાના કર્મ અનુસાર જગતમાં આ ઋણાનું બંધથી એકબીજા સાથે પંખીના મેળાની જેમ ભેળા થયા છે ભાઈ. આ તો કાલ ઉડી જશે, કોણ ક્યારે જશે એનો કાળ પણ આપણને ખબર નથી, પણ આ બધા આત્માઓ છે. જો તું આત્મા છું અને જો તારે તારી મુક્તિ જોઈએ છીએ, તો જગતના જીવોને આત્મા જાણીને એની સાથે એવો વ્યવહાર કરજે જેથી કરીને જગતના આ ચૈતન્ય દ્રવ્ય છે, જીવતા જાગતા ચૈતન્ય છે, આ મારા પ્રભુ છે. આશ્રમમાં જાય ને એને પ્રભુશ્રી શું કહે? આવો પ્રભુ, આવો પ્રભુ. એને જીવ તરીકે જ જોયા આખી જગતને. આવી જેની કરુણા સભર દ્રષ્ટિ છે, આ સંતનું ઓળખાણ છે કે આવો પ્રભુ, તમે મારે આંગણે ક્યાંથી આવેલા? તો પામર છે, બધાય નથી જાણતા, જાણનાર બધાય જાણે છે કે આપણામાં શું બળ્યું છે. આપણે કઈ જાણતા નથી એટલે તો આશ્રમ સુધી જઈએ છીએ, અને જાય છે ત્યારે આપણી પ્રભુતાને એ પોકારે છે કે આવો પ્રભુ. એમ કે શું આવેલો આવ્યો છે, કઈ ખબર પડતી નથી, કઈ સમજ પડતી નથી, કઈ જાણતો નથી, નકમ મારો સમય બગાડમાં, મગજ ખા મારતું. ભાઈ સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો, જેવો આત્મા મારો છે એવો જ આ જગતના જીવોનો છે. આપણે બોલ્યા ને, ખામી સૌવ જીવે સૌવે જીવા ખમંતુ મે, પછી મિતિ મે સૌવ ભૂએ સો વેરમ મજમ ન કેણે. જગતના સર્વજીવો સાથે મારે મૈત્રી છે. રાગ દ્વેષના ભાવ સમાપ્ત થયા. એકવાર જગતના જીવોમાં આત્મદ્રષ્ટિ આવી, કૃપાળુ સેવી કેવી યુક્તિથી આત્માની મુક્તિનો માર્ગ બતાવ્યો કે રાગ દ્વેષથી રહિત થાય એ મુક્ત થાય કે નહીં, અને રાગ દ્વેષ ક્યાં સુધી પ્રગટે, જ્યાં સુધી દરેકનું ખોટું સ્વરૂપ જાણીએ ત્યાં સુધી રાગ દ્વેષ થાય. આ દીકરો છે તો ધમકાવાનું મન થાય, આ મારો દુશ્મન છે તો ગાળો દેવાનું મન થાય, આ મારો બહુ ભાઈબંધ છે તો એના તરફ રાગ કરવાનું મન થાય. રાગ દ્વેષ પ્રીતિ અપ્રીતિ ગમો અણગમો આ બધું જ ક્યાં સુધી, જ્યાં સુધી એનું ખોટા સ્વરૂપની ઓળખાણ છે ત્યાં સુધી. પણ જેવું ખબર પડે કે જેવો હું આત્મા એવો જ આ આત્મા, પછી વાત દ્રષ્ટિ બદલાઈ જાય, સમભાવમાં આવે, મારી સમાન આ જીવ છે, જેવો હું એવો જ આ. એક જ્ઞાની કહી શકે આપણને, આપણું જયારે અનંત પરિભ્રમણમાં છીએ અને આપણે છૂટવાના કોઈ લક્ષણ આપણા નથી, છતાં જ્ઞાની એમ કે સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં. સર્વ જીવ છે સિદ્ધ સમ, એવરી સાઉલ ઇઝ ડિવાઇન. જગતના ધર્મોમાં જરા પૂછવા તો નીકળો કે જીવ વિશેની કલ્પના છે શું છે. ક્રિશ્ચિયાનિટી એમ કે યુ આર ધ સિનર, ગો ટુ ગોડ, કન્ફેસ યુઅર સિન્સ એન્ડ હી વિલ ફરગીવ યુ, ધેટ ફાધર ઇઝ વેઇટિંગ ફોર અસ ટુ ગીવ એ લાયસન્સ ફોર ધ હેવન. મુસલમાનમાં જઈએ તો કે તો ખુદાનો ફિરસ્તો આવશે, બાકી તું તો પાપી જ છો, કયામતમાં દબાઈ જા. જેદી એનો દિવસ આવશે તેદી તને કાઢશે અને પૂછશે, તારા હિસાબ લેખા જોખા બધા લેશે, એટલે મારો હિસાબ લેનાર કોણ? હું આત્મા છું. ક્યાંય કલ્પના તો જુઓ, કોઈએ કીધું છે જગતના સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો. લગાવો આ જરાક ટેસ્ટિંગ કે બધા ધર્મો ક્યાં છે, કયા ધર્મમાં જીવની ઓળખાણ ક્યાં છે, સર્વાત્મમાં. કોઈ એમ કે અરે અરે અમે તો પ્રભુના દાસ છીએ ને ત્યાં જશું તો ચરણ સેવા કરવાની છે ને આમ કરવાનું છે ને તેમ કરવાનું. અરે કશું જ નથી કરવાનું, જેવું એનું સિદ્ધપદ છે એવું જ તારો સિદ્ધપદ છે. અમારે સિદ્ધપદ માઇનસ સમથિંગ છીએ અમે, જેવા અનંત સામર્થ્યની અંદર અને અનંત અવ્યા બાદ સુખનો તું ભોગી છો એવા સિદ્ધ પરમાત્માના સમાન આ જીવ છે. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો. આવું કથન કરનાર જુદા જુદા ધર્મની કન્સેપ્ટ જે છે એ કન્સેપ્ટ કોક વાર વાંચી જોવા, પછી ખબર પડે કે આત્મદ્રવ્યની સ્વતંત્રતા અને પરિપૂર્ણતાની વાત કયા ધર્મમાં કરી છે, કોણે કરી છે. કે આત્મા સ્વતંત્ર છે, સ્વયંપૂર્ણ છે, પરિપૂર્ણ છે, અને એની અસ્તિત્વ છે જે એ ત્રિકાળ છે, એના ગુણો છે એ ત્રિકાળ છે, એનું સામર્થ્ય છે એ ત્રિકાળ છે. અને સિદ્ધના અનંતા જીવોની અંદર કોઈ જીવ ચડિયો ઉતરતો ખરો, એમાં કઈ શ્રેણી કરી ક્લાસ વન એન્ડ ક્લાસ ટુ, એમાં કઈ નહીં, બધા સિદ્ધ સમાન છે. જગતના બધા અસંસારીઓ અસમાન છે, સંસારીઓ અસમાન છે, અને સિદ્ધ બધા સમાન છે. આવી સમાનતાનો મંત્ર, બેઝિક કન્સેપ્ટ ઓફ સાઉલ ઓફ અવર એક્ઝિસ્ટન્સ અવર એન્ટિટી, એ ક્યાંય છે? કૃપાળુ દેવે 16 વર્ષની ઉંમરે લખેલી મોક્ષમાળાની અંદર આ સૂત્ર મૂક્યું કે સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો. આ છૂટવાનું પહેલું સૂત્ર, મહાવીરનો પહેલો ભાવ મૈત્રી ભાવ. જેને મૈત્રી ભાવ નથી એ જગતમાંથી ક્યાંય છૂટી શકે નહીં. અને જગતની અંદર જીવ રાગ દ્વેષ કરે એ કોની સાથે કરે? જીવ સાથે કરે કે અજીવ સાથે કરે? જીવ સાથે. તો જેટલા રાગ દ્વેષ થાય, જેટલા અતિચાર થાય, જેટલી આસાતના થાય, જેટલી વિરાધના થાય, જેટલી પરિતાપના થાય, જેટલી કિલામણા થાય, જેટલી સતામણી થાય, કોની સાથે થાય? આ લાકડા સાથે થાય? આ પાઇપ સાથે થાય? જગતના જીવ સાથે. અને શું કામ થાય છે કે સામા જીવને જીવ તરીકે જાણ્યો નથી, જોયો નથી, અનુભવ્યો નથી, વેદ્યો નથી. વેદન થવું જોઈએ. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો. અરે, 16 વર્ષની ઉંમરે આ કાવ્યની અંદર કહીએ તો આની 16 વર્ષની ઉંમર ન ગણાય. આ તો જન્મ જન્માંતરનો યોગી છે. અજ્ઞાન પણ તો દેહ ધારણ કર્યું ત્યારથી નથી. ખ્યાલ આવે છે? આમની અદભુત, આપણે તો પરમ કૃપાળુ દેવ. એમને જેમ જેમ ઓળખતા જશું તેમ તેમ આપણને આ ચૈતન્યનો પ્રકાશ આપણામાં જાગૃત થશે. આત્માને ઓળખવાનું એક જ છે કે બીજાને આત્મા તરીકે જો, અને પૂર્ણરૂપ થયેલાને એને પરમાત્મા સ્વરૂપની એની ઓળખ કર. જગતના જીવોને આત્મા તરીકે જો એટલે તારો આત્મા તને હથેળીમાં મળી જશે. આ ટૂંકામાં ટૂંકો માર્ગ. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો. સમદ્રષ્ટિ દેવાનું કીધું, ન રાગ ન દ્વેષ. જગતના કોઈ જીવની તું આસાતના કરમાં, જગતના કોઈ જીવની વિરાધના કરમાં પાપ ક્યાંથી થશે? પાપ ક્યાંથી થશે? કેના આશ્રયે થશે? થશે જ નહીં. આ જીવ જગતની જીવરાશિ સાથે જ મથામણની અંદર આ પ્રકારે અનંત કાળથી પાપ કરતો આવ્યો છે. કેવો આ મંત્ર છે, કેવા રહસ્ય છે આ પદની અંદર, કેવી અદ્ભુત વાત છે, તત્વની કેવી ગૂંથણી છે. અને આ વાંચીએ પછી એમ થાય કે અમૂલ્ય તત્વ વિચાર. બરોબર છે? ને તેમ થાય કે ઠીક છે, એવા કોકને શીર્ષક દેવું હશે એટલે કવિતા બનાવીને એકાદું શીર્ષક આપી દીધું. અને આજકાલ તો શીર્ષક કાંઈ અને લખાણ કાંઈ, જેમ પ્રવચનના વિષય કાંઈ અને બોલે કાંઈ, જાય હાઈલો દેતો. પ્રવચનનું મૂળ સૂત્ર ક્યાંય ક્યાંય, પત્ર ક્યાંય ક્યાંય, પડ્યો હોય પત્રનો શરૂ કરે ને પછી ભાષણ ઠોકે ક્યાંનો ક્યાંય નીકળી જાય. આ વિષય ઉપર આજે તમને અહીંયા ફરાણોનું વ્યાખ્યાન છે, આપણે જાય ત્યારે એના પ્રવચનમાં એના વિષય સિવાય બધું હોય. પરમ કૃપાળુ દેવના પત્રો વાંચીએ. જે વાત જે પત્રમાં જ્યાં લીધી હોય એને સંપૂર્ણ ન્યાય આપવાનો, ટુ ધી પોઈન્ટ, સંક્ષિપ્ત શૈલી, સૂત્ર શૈલી. એમ અહીંયા અમૂલ્ય તત્વ વિચારનું કાવ્ય અને અમૂલ્ય તત્વ આપી દીધું કે તું આત્મા છો. એટલું જ નહીં, જગતના બધા જીવો આત્મા છે. બોલો, ઓલું વિચાર કરવાનું હું કોણ છું, ક્યાંથી થયો, એનો જવાબ આપી દીધો. એમાં આપણને એમ થયું કે હા, આપણે ફાવી ગયો. રે આત્મતારો, આત્મતારો સીગડે, હું આત્મા છું. ઉભો રે હજી, તું આત્મા છું એમ બફમમાં વયો જામાં. જગતના સર્વ જીવો આત્મા છે. અને એ જો પ્રતીતિ તને થાય તો એના પ્રત્યે તારી દ્રષ્ટિ કેવી? સમદ્રષ્ટિ. સર્વાત્મમાં સમદ્રષ્ટિ, આ આત્મત્વ પ્રાપ્ત પુરુષનું લક્ષણ છે. કૃપાળુદેવે લખ્યું છે કે આ સંસારમાં અમને કોઈ પ્રત્યે ભેદ નથી. જેવો ભાવ સગાવાલા પ્રત્યે રવજીભાઈ પ્રત્યે છે, એવો જ સૌભાગભાઈને કહે છે તમારા પ્રત્યે છે. અમને કોઈના તરફ કંઈ વિશેષ ભેદ નથી. અરે, એને સંસારમાં શત્રુ મિત્રના ભેદ સમાપ્ત થાય, માન અપમાનના ભેદ સમાપ્ત થાય. કેવી આવી સમત્વની અવસ્થા, એ અવસ્થામાં આપણને મૂકી દીધો છે કે સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો. આ વચનને હૃદયે લખો. આ વાતની અંદર કૃપાળુ દેવે મનુષ્ય દેહની સફળતા, તો મનુષ્ય દેહની સફળતા એક ભવનો આંટો ઓછો થાય એવું કંઈ કરવું, અને આ આંટો ઓછો થવા માટે કોનો ઓછો કરવો છે એ વિચારવું કે તું કોણ છું. અને તું જો આત્મા છું તો એ આત્મા જગતના બધા જીવો પ્રભુ આત્મા જ છે. સર્વના કલ્યાણમાં તારું કલ્યાણ છે, સર્વના હિતમાં તારું હિત છે, સર્વના સુખમાં તારું સુખ છે. આવું શિવમસ્તુ સર્વ જગતનો મંત્ર, આ વિતરાગનો મંત્ર, સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સરાચરો, દિવ્યતા સર્વત્ર